આપણે પહેલા વિચારણા કરીશું. નહીં, સરસ સત્સંગ સરસ ચાલે છે, પૂર્ણ સમાધાનયુક્ત સરસ ચાલે છે. કઈ પ્રશ્ન ન ઉઠે જ્ઞાન થયા પછી, એ સારી વાત છે. પણ જ્ઞાન થયા પહેલા જો પ્રશ્ન ન ઉઠે તો એ મૂઠતા છે. ઉહાપો, જૈન દર્શનમાં એક શબ્દ પ્રયોગ કરે છે. ઉહાપો એટલે અંદરથી કંઈ ને કંઈ આ જગતનું જે અગમ નિગમ છે ને, એને લગતી કોઈને કોઈ પ્રશ્ન ઉઠે ને. એક પત્ર કૃપાળુદેવે લખ્યો છે, એમાં આવે છે શાલીભદ્રના જીવનમાં ઉહાપો થાય છે. કંઈ નહોતો, કોઈ પ્રશ્ન નહોતો, અને એકાએક મહારાજા શ્રેણીક આવ્યા અને ભદ્રા માતાએ કહ્યું કે એ શ્રેણીક આપણા માલિક છે, માટે તારે જવું જોઈએ, એનો વિનય સાચવવો જોઈએ, મળવું જોઈએ. ત્યારે એને ઉહાપો થયો કે મારા માથે પણ કોઈ માલિક છે, હું આટલો ઐશ્વર્યનો સ્વામી, વૈભવનો સ્વામી, અને છતાં મારા ઉપર કોઈ ધણી, આ સ્થિતિ મને મંજૂર નથી. આ ઉહાપો થયો, એમાંથી શાલીભદ્ર વૈરાગ્યના માર્ગે ચાલ્યા. તો જીવને જ્યારે, જીવ દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વભાવથી સ્વતંત્ર છે. જ્ઞાનીઓએ એનું નિરૂપણ કર્યું છે કે પરિપૂર્ણ દ્રવ્ય છે, સ્વતંત્ર છે, સ્વાયત્ત છે, પોતાની સત્તા પોતામાં જ છે, કોઈને આધીન નથી. એના બંધન માટે પણ કોઈને આધીન નથી, એની મુક્તિ માટે પણ કોઈને આધીન. આવું સ્વતંત્ર સ્વાયત્ત એવું જગતની અંદર કોઈ અચિંત્ય એવું દ્રવ્ય હોય, જેને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત સુખ, એવું તો જ્ઞાનીઓએ જેનું વર્ણન કર્યું છે અને એ વ્યક્ત થાય એટલું જ કર્યું છે, આવો પદાર્થ, એને જ્યારે પરાધીનતાનો ભાસ થાય ત્યારે એને ખ્યાલ આવે કે મારું આ સ્વરૂપ, હું કોઈને આધીન છું. એ સંયોગોને પણ આધીન નથી, કર્મસત્તાને પણ આધીન નથી, એવું જ્યારે એને ભાષ્યમાન થાય ત્યારે એના જીવનમાં ચૈતન્ય સત્તાનું પ્રભુત્વ જાગે છે. ત્યારે આત્મસાધનાની ઉપાસના કરે છે અને ઉપાસના પછી એવી કરે છે કે હવે મારા માથે કોઈ ધણી રહેવો ન જોઈએ. આખી સાધનાનું જે મૂળ છે એ પોતાના સ્વરૂપને યથાર્થ રૂપમાં સમજવાનું છે. જૈન દર્શન બે તત્વ ઉપર જ આધારિત થયું છે, બીજું તો ઘણા છે બધા, પણ અપેક્ષા એ વાત થાય છે. એક ચૈતન્ય સત્તા અને બીજી કર્મસત્તા. જ્યાં સુધી જીવને પોતાના સ્વરૂપનું ભાન નથી, અજ્ઞાન અવસ્થા છે, ત્યાં સુધી એ કર્મસત્તાને આધીન છે. અનંતકાળથી આપણો પોતાનો વ્યવહાર જેવો વિચાર પોતા ઉપર કરવો કે કેટલી બધી પરાધીનતા છે આમાં, આપણી આપણા જીવનની સ્વતંત્રતા શું અને સ્વાધીનતા શું. આપણે તો સંયોગોના ગુલામ, કર્મના ઉદયના ગુલામ, સંગ સંબંધો, કેટલા બધા પરિબળો નીચે આપણે એમ કહે કે આમાં મારું તો કંઈ ચાલતું નથી, કર્માધીન અવસ્થા છે આ બધી. જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, ભાન થાય, એટલે જીવ એ સત્તાને પરાસ્ત કરીને ચૈતન્ય સત્તાના આધાર ઉપર જીવતો થાય છે કે હું તો ચૈતન્ય છું, મારો જન્મ પણ નથી, મારું મૃત્યુ પણ નથી, આ દેહ છે તે પણ હું નથી. તો દેહના રોગ, દેહની વ્યાધિ, દેહની વેદનાઓ, દેહની વ્યથાઓ એ કંઈ મારી છે એમ એના જીવનમાં જોવાની એક જબરજસ્ત સ્વરૂપ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. અને સ્વરૂપ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે એટલે એની પરાધીનતા મટતી જાય છે. સંયોગો ગમે તે હોય, હું સંયોગોથી પર છું. સંયોગો એક કર્મનું સર્જન છે. હું સ્વયંભૂ છું, સ્વયં છું, મારી કોઈ સર્જન કરનાર કોઈ સત્તા વિશ્વમાં વિદ્યમાન નથી. કેમ જાણી શકીએ? એટલે વિચારથી ભલે પૂર્ણ ન જાણી શકાય, એક સાથે એક વાત એવી છે કે પૂર્ણ ન જાણી શકાય, પણ જેમ જેમ જ્ઞાનીઓના વચનનો બોધ થતો જાય તેમ તેમ આપણામાં એ સમજણ, એ દ્રષ્ટિ, એ વિશ્વાસ, એ શ્રદ્ધા જાગતી જાય કે ખરેખર હું આ કર્મસત્તાને આધીન નથી. અને આ બધી તો કર્મસત્તા છે જે વિનાશી છે, જેમાં ફેરફાર છે, જેમાં પરિવર્તનનો અવકાશ છે, જે બદલાયા કરે છે એ સત્તા કર્મસત્તા. શરીરમાં રોગ આવે તો ટકતો નથી, વિનાશ થાય છે. વાત છ પદ્યના પત્રની અંદર જે કહી હમણાં જ વાત આવી કે નિત્યતા કેવળ ચૈતન્યની છે. સંસારના કોઈ પણ પૂદગલ અવસ્થામાં નિત્યતા નથી. શરીર એ પૂદગલ અવસ્થા કે ચૈતન્ય? પૂદગલ, કેમ કે નિર્મિત થયું છે. તો નિર્મિત થયું છે નો મતલબ કે આજ કે કાલ ગમે ત્યારે પણ વિસર્જન થવાનું જ છે. ઘટનો પદાર્થનો દાખલો આપ્યો તો કોઈ પણ પદાર્થનું સર્જન થાય, નિર્માણ થાય, એનો મતલબ એ કે એની સાથે જ એનું વિઘટન, એનું વિસર્જન, એનો વિનાશ અવશ્ય થશે. કર્મનો સિદ્ધાંત છે એ જ્યારે કર્મના પરમાણુઓ બંધાય છે કોઈ રચનામાં ત્યારે એમાં સ્થિતિબંધ પણ થાય છે. આપણે તો ઘણી વાર શીખી ગયા છે કે કર્મ બંધાય ત્યારે ચાર ઘટનાઓ બને છે, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. તો સ્થિતિ છે એની, આત્માની કોઈ સ્થિતિ નથી, કેમ કે કર્મથી સર્જિત નથી. આત્મા સનાતન છે, શાશ્વત છે, કોઈ સંયોગોથી નહીં. જેની ઉત્પત્તિ થાય નાશને તેનો કોઈ માં, તેથી નિત્ય સદાય. અરે એક એક આત્મસિદ્ધિની ગાથામાં ઊંડા ઉતરો, ખૂબ ઉતરો, રોજ વિચાર કરો, રોજ ઉહાપો કરો, પરમ સત્ય તમને હાથ લાગશે. અને આપણે પરમ સત્યની નજીક જ ચાલશું, આખો પુરુષાર્થની દિશા બદલાઈ જશે. કૃપાળુદેવની એક આત્મસિદ્ધિમાં અગમ નિગમના બધા ભેદો ઉકેલી આપ્યા છે. ગાથાએ ગાથાએ ચમત્કાર છે, પણ પોપટપાઠ કરવાથી નથી. ભલે રોજો રોજ આત્મસિદ્ધિ આખી કરો, પણ એક ગાથા તો એવી હોવી જોઈએ કે રોજો રોજ એક ગાથાનું ચિંતન કરવાનું સામાયિક બાંધીને. પણ એમાંથી પાછો ઉહાપો થાય ને, એ ઉહાપો થાય અને એનું સમાધાન મળે. ના, એ ઉહાપો તો પાછો પોતાનો અહમ આધારિત થાય છે. મને આ દુઃખ કેમ ને, મને આમ કેમ ને, બાકીના ને આમ ને, મને આ નથી. આ ઉહાપો નથી હો, એ સંસારની ચિંતા છે. ભૂલ ન કરવી ક્યારે ઉહાપોમાં. પણ એ કર્મની વિચિત્રતા જનરલ આ તો પછી આપણે આપણા ઉપર જ વિચાર કરીએ કે કેવી વિચિત્રતા છે. જુઓ, મને હવે અત્યારે ખાવું ભાવતું નથી. અરે તું ખાવા માટે ક્યાં જઈને આવ્યો છું? તું ક્યાં, તું ચેતન છો, ખાવાનું ક્યાં માંડ્યું તે? જુઓ, અમને આ બધું આવું થયું. આ ઉહાપો નથી, આ આર્ત ધ્યાન છે. ઉહાપો અને આર્ત ધ્યાનમાં જો ભેદ નહીં સમજાય તો આપણે ખોટી ચિંતાઓને ઉહાપો માની લેશો, ઉહાપોમાંથી સત્યનું સર્જન થાય અને આર્ત ધ્યાનમાંથી કર્મબંધનું સર્જન થાય. જો એ મળે કે આ જે કાંઈ છે મારા પૂર્વે કરાયેલા દોષ અથવા અપરાધ એનું આ ફળ છે. નિમિત્ત ઉપર દોષ ન જાય, નિમિત્ત ઉપર દ્રષ્ટિ ન જાય અને પોતાના પૂર્વે અજ્ઞાનથી કરેલા કર્મનું પરિણામ છે ઉહાપામાંથી જો આ સમાધાન મળે તો આ તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. સંતની શિક્ષા સમજાણી તો કે પહેલાં એ સમજાણી ક્યારે કહેવાય કે જ્યારે તને ખબર પડે કે જે કંઈ જગતની અંદર પ્રતિકૂળતાઓ તને પ્રાપ્ત થાય છે એ તારા દોષના કારણે છે. પૂર્વે ક્યારેય એટલું સમ્યક ચિંતન કર્યું નથી, જ્ઞાનીના બોધનું પરિણમન થયું નથી કારણ કે એ ઉપર ક્યારેય ઉહાપો કર્યો નથી. જ્ઞાન તો નિગુદ અવસ્થામાંય છે પણ એ જ્ઞાન ક્યારેય ઉપયોગમાં આવ્યું નથી. સંજ્ઞીપણું મળ્યું ત્યારે જ એ જ્ઞાન ઉપયોગમાં આવે છે. જ્યાં સુધી સંજ્ઞીપણું નથી તિર્યંચ છીએ, ભલે પંચેન્દ્રિય છીએ પણ તિર્યંચની અવસ્થામાં છીએ ત્યાં સુધી શું આ ગાય ભેંસ શું વિચારે, આ ઘેટા બકરા શું વિચારે, પંચેન્દ્રિય છે. માછલાઓ વાંદરાઓ પંચેન્દ્રિય છે. શું પંચેન્દ્રિયનો એને ભલે વિકાસ થયો? અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં વિકાસ થયો પણ હજુ ચેતનાનું દ્વાર ખુલ્યું નથી. આ પંચેન્દ્રિય મનુષ્ય દેહ જે કેવો છે એમાં જો પર્યાપ્તિ હોય તો જ, જન્મજાત જો વિકલાંગ હોત અને મેન્ટલી રિટાર્ડેડ હોત તો પંચેન્દ્રિયને મનુષ્ય હોય તે શું કામનું? માનસિક ક્ષતિવાળા લોકોને આપણે જોઈએ શું વિચાર કરી શકે? એને ક્યારે ક્યાં છે, ઘર છે, બહાર છે, રસ્તો છે એ ખબર પડતી નથી. કેટલી દુર્દશા મનુષ્ય દેહની અંદર, કારણ કે એવું કર્મ અંતરાય આવ્યું છે કે જેથી કરીને એ મનુષ્યપણું પામવા છતાં સમજ ન પામી શક્યો, વિચાર ન કરી શક્યો. જ્ઞાનીના બોધને અજે સામાન્ય પોતાને વિચાર ન આવે તો બોધનો વિચાર તો ક્યાંય દૂર રહ્યો. તો આ તત્વ કર્મ સત્તા અને ચૈતન્ય સત્તા, સત્સંગ સ્વાધ્યાય એ ચૈતન્ય સત્તાનો અભ્યાસ કરી અને હું ચૈતન્ય છું તો હું મારી સત્તામાં ચાલીશ, મારી હવે આધીનતા ઓછી થશે. કર્મજન્ય સંયોગો ઉપર, સંબંધ ઉપર, સંગ ઉપર હવે મારી જે કંઈ અત્યાર સુધીની છે, પૂર્વે કરેલું છે એટલે પ્રત્યક્ષ જ્યાં સુધી મુક્ત નહીં થાય ત્યાં સુધી એનેમાંથી પસાર થવાનું છે પણ એમાં જોડાવાનું નથી. એના માટે થઈને કોઈ બીજું આર્ત ધ્યાન કરવાનું નથી, માત્ર જોઈને સહન કરીને એમાંથી પસાર થઈ જવાનું કે જુઓ આ મારા જ મને નડ્યા છે, ભલે નડ્યા, હવે ભૂલ નહીં કરું, હવે આર્ત ધ્યાન કરીશ તો નવા બાંધીશ. તો જીવન જીવવાની કળા શું? ઉદય આવે તેને વેદી લેવા, એવી રીતે વેદવા કે જેથી નવીન કર્મ ન બંધાય. બસ જ્ઞાનીઓ આ કરે છે. આ જીવન જીવવાની કળા, કેટલાય પુસ્તકો છે જીવન જીવવાની કળાના. કોઈએ કીધું કે પદ્માસન લગાતા આવડે ને, યોગ કરતા આવડે ને, ધ્યાન કરતા આવડે ને, આ બધી જીવન જીવવાની કળા છે. પરમ કૃપાળ દેવે પતરંગ 55માં આપ્યું કે ઉદય આવેલા કર્મો સંભાવે ભોગવવા કે જેથી નવીન કર્મનો બંધ ન થાય. બસ તો જેની આ એક પ્રકારની દિશા શરૂ થઈ ગઈ, છૂટવાની જ, હવે બંધાવવાની તો છે નહીં, એ આજની તો કાલ છૂટે છૂટકો. પણ જે એક બાંધે, એક છોડે અને 13 બાંધે એને અનંત પરિભ્રમણ કહ્યું છે.
એક
દેહ સાથે એટલો બધો અધ્યાસ છે એટલે અહમભાવ છૂટતો નથી. અહમભાવ શરીર સાથે જોડાયેલો છે અને શરીર સાથે આપણી એટલી બધો ગાઢ રાગ છે, શરીર પ્રત્યેનો મમત્વ છે, આસક્તિ છે, એના પ્રત્યેનો આંધળો પ્રેમ છે, એ પર છે એવું તો ક્યારેય લાગ્યું જ નથી. જ્યારે એ ખ્યાલ આવે કે છે દેહાદીથી ભિન્ન આત્મા રે, આ મૂળ માર્ગનું પહેલું સૂત્ર. કૃપાળુ દેવે તો ટૂંકું જ કીધું છે, થોડું જ કીધું છે, પણ બધું ક્રીમ જેવું છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, અરે 10 ગાથાની અંદર 4 ગાથા તત્વજ્ઞાનની, બાકીની બધી ઉપદેશની છે, પણ તત્વજ્ઞાનમાં આટલું જ કીધું છે દેહાદીથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. કેવી રીતે જુદો છે? તો કે આત્મા સદા ઉપયોગી છે, ગમે તે ક્ષણમાં, ગમે તે પળમાં, ગમે તે ગતિમાં, ગમે તે યોનિમાં આત્માને ઉપયોગ છે, છે ને છે. શરીરને ખરો? શરીરને ઉપયોગ ખરો? સુમિત્રા બેન ખૂબ વિચારીએ, અને સાદી સાદી વાતમાં કે આપણે ચાલ્યા જઈએ છીએ, ચાલ્યા જઈએ, પગમાં કાંટો વાગી ગયો, આપણે એમ કે હું બીજા વિચારમાં હતો, એટલે મારું ધ્યાન નીચે નહોતું, કોઈ પૂછે ખરો, પણ મારું ધ્યાન નહોતું. તો તારું ધ્યાન બીજે હતું, એટલે તારો આત્માનું ધ્યાન ઉપયોગ હતો એ બીજે હતું કોઈને કોઈ. તો અલગ કંઈક, પણ તારો પગ તો હતો એ તો જોતો હતો ને, તારો દેહ તો હતો જ, તો દેહનો ઉપયોગ છે. દેહ ખાડામાં પડે છે એને ઉપયોગ નથી, દેહ અગ્નિ ઉપર કોલસા ઉપર પગ મૂકી દે છે એનો ઉપયોગ નથી, દેહ કાંટા ઉપર પડ્યો અને પછી એને કાંટા વાગ્યા ત્યારે એનો ઉપયોગ નથી, અને જ્યારે આત્માનો ઉપયોગ, જ્યારે બરાબર જીવનો ઉપયોગ જો હોય તો આપણે જાતા જાતા ઇરિયા સમિતિથી ચાલતા હોય તો કાંટો વાગે, અગ્નિ ઉપર પગ મુકાય, ખાડામાં પડીએ, ઉપયોગ કોનો છે? અરે આપણે આપણામાં આટલો વિચાર કરીએ કે મારામાં શરીર આખું આવું 3.5 મણની કાયા, એમાં ક્યાંય ઉપયોગ નથી, ક્યાંય ઉપયોગ નથી. આમ થયું કેમ? તમે ધ્યાન ન રાખ્યું, દાજી ગયા. પણ હાથ તો હતો ને તારો, પણ હાથને ઉપયોગ નથી, શું કરવું? ઉપયોગ બીજે હતો, જો ઉપયોગ બરાબર ત્યાં હોત, હવે સારું ગીત આવ્યું અથવા સારી સિરિયલ આવી અને આમ ત્યાં ધ્યાન ઉપયોગ વયો ગયો અને અહીંયા રસોઈ કરે છે, શું થાય? ઉભરાઈ જાય કે નહીં? બળી જાય કે નહીં? શું થયું? પણ તમે કામ, પણ તારા હાથ પગને જે શરીર રસોઈ કરે છે એ તો શરીર કરે છે, એને ઉપયોગ નથી. શરીર તો જળ છે, એને ક્યાં સારા સારનું ભાન હતું, વિવેક હતો, કાંઈ નથી. એ કેના ઉપર પગ મૂકે, ક્યાં હાથ મૂકે, કંઈ ખબર નથી. એ તો જ્યારે અંદર જાગૃત છે ત્યારે હું આ કરી રહ્યો છું, જ્યારે જોવાનું છે, જાળવીને કરવું છે, તો ક્યાંય ભૂલ થતી નથી અને બચી જવાય છે. આ એક કૃપાળુદેવ એક ચાવી આપી કે છે દેહાદીથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા. સદા ઉપયોગી છે, એક સમય એવો નથી કે જીવનો ઉપયોગ નથી, પણ એનો ઉપયોગ એ જ્યાં છે ત્યાં નથી. એનો ઉપયોગ ક્યાં છે? બહાર પ્રભુના દર્શન કરતા હોય તો ઉપયોગ ક્યાં હોય? સામાયિક કરતો હોય ઉપયોગ ક્યાં હોય? સ્વાધ્યાય કરે ઉપયોગ ક્યાં હોય? બસ આ ઉપયોગ વિનાની ક્રિયા પ્રતિક્રમણમાં એટલા માટે જ કહેવાય છે અણુયોગો દવ્વ ક્રિયા. ઉપયોગ વિનાની ક્રિયા કંઈ ફળ આપી શકે નહીં. ક્રિયા શ્રેષ્ઠ છે, પ્રભુની પૂજાની છે, દર્શનની છે, સામાયિકની છે, આલોચનાની છે, પ્રતિક્રમણની છે, પણ એમાં ઉપયોગ રહિત ક્રિયા હોવાને કારણે એ ક્રિયા કોઈ પારમાર્થિક ફળ આપી શકતી નથી અને કર્મની નિર્જરા કરી શકતી નથી, જીવના બંધન તોડી શકતી નથી. ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ક્રિયા કરવી એ શરીરથી થાય છે, જીવ ક્રિયા નથી કરતો. પણ દેહની ક્રિયા ફળીભૂત થાય, શરીરથી આત્માનું કલ્યાણ થાય ત્યારે કે જ્યારે શરીરની ક્રિયામાં આત્માનો ઉપયોગ જોડાયેલો હોય તો. કછું ઓર રહા ઉન સાધન છે, પરમ કૃપાળુ દેવે તો કેવું રહસ્યમય વાક્ય મૂકી દીધું કે તું જે સાધન કરે છે ઉત્કૃષ્ટ છે ભાઈ, વહ સાધન બાર અનંત કયો તદપી કછું હાથ. કેમ સાહેબ, આ સાધનથી હાથ ના પડે બીજું કયું સાધન કરવું? આવા ત્રણ ગાથાઓમાં કીધેલા સાધનોથી જો કલ્યાણ ન થાય તો હવે બતાવો તો ખરા શું કરવું? સહુ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય. વાહ, પતી ગયો તો પરમાર્થ માર્ગ ઉપર ચોકડી. સત સાધન સમજ્યો નહીં. સત સાધન, સાધન સાથે તારા જીવનો ઉપયોગ. કછું ઓર રહાવું ને સાધન છે, એ સાધન સાથે જે કછું ઓર હતું એ તારા આત્માનું જોડાણ હતું એ નહોતું ત્યાં. એને જૈન દર્શનમાં શબ્દ પ્રયોગ છે પ્રણિધાન. પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક અનુષ્ઠાન, એક સાંભળવાની ક્રિયા પણ પ્રણિધાનપૂર્વક કરાય. જો પ્રણિધાનપૂર્વક ન કરીએ તો આપણું સાંભળવામાં આપણું ચિત્ત બહાર હોય અને શરીર બેઠું બેઠું સાંભળે છે, શરીર શું સાંભળે? કાંઈ નહીં, કાંઈ નહીં ક્રિયા થાય. સમય પૂરો થાય ઊભા થઈને હાલતા કે ખંખેરીને, કેમ કે શરીરે સાંભળ્યું છે તો જળ શું સાંભળે? પણ જેટલો સમય ઉપયોગ હતો, પ્રણિધાન હતું, એટલી વાતને બરોબર પકડાઈ ગઈ છે. એ આપણા ઉહાપોમાં આવશે, આપણા ચિંતનમાં આવશે, આપણી અનુપ્રેક્ષામાં આવશે, આપણા ધ્યાનમાં આવશે. કર્મસત્તામાંથી, કર્મસત્તાને આધીન જીવીએ છીએ, એમાંથી બહાર નીકળી ચૈતન્ય સત્તાના આધારે જીવીએ. હું ચૈતન્ય છું, મારા ગુણો આ છે, મારી શક્તિ આ છે, એના આધારે જીવવાનું રાખો. કર્મના આધારે થોડુંક ગરબડ થશે, પણ એ સમજવાની કે કર્મસત્તા નડે છે એ મારા કરેલા કર્મને કારણે નડે છે. જો મારું કર્મ ન હોય તો આડી આવે ખરી? કોઈનું કર્મ મને નડે ખરું? ક્યાંય ન નડે. આ સિદ્ધાંત સમજવાનો છે કે આત્મા સ્વતંત્ર છે. અનંતા જીવો ગમે એટલા પાપો કરે, એ પાપ તને ન નડે, ક્યાંય નહીં નડે. અને પોતે કરેલું પાપ ક્યારે છોડે નહીં. ગમે ત્યાં આવીશ, ગમે તેટલો કાળ વયો જશે, એનું પાકશે, એની સ્થિતિ પાકશે, એટલે તારી કેવડીની અવસ્થામાં પણ આવીને ઊભું રહેશે ઉપસર્ગના રૂપમાં. ભગવાને, ભગવાનને ગૌશાળાએ કેવડી અવસ્થામાં ઉપસર્ગ કર્યો. શાસ્ત્રો તો લખતા કે છે કે આમાં સિદ્ધાંતને ક્યાં મેળવવું, આમાં થાય જ નહીં કંઈ. અમે તો કહેતા હતા કેવડીને ઉપસર્ગ ન હોય તો ગૌશાળાએ તેજો લેશે છોડી. ભગવાન ત્યારે કેવળ જ્ઞાન પામી ગયા હતા અને તો પણ ભગવાનના શરીરમાં દાહ ઉત્પન્ન કરી દીધો. શાસ્ત્રો ત્યાં શાંત થઈ જાય છે, શું જવાબ આપવો? સિદ્ધાંતો બધા ગમે એટલા હોય પણ સિદ્ધાંતો પરિણમે તો જીવમાં ને, અને જીવની શક્તિ અમાપ છે. શાસ્ત્રને પોતાની મર્યાદા છે. શાસ્ત્ર દિશા સૂચન કરી શકે, એથી વિશેષ શાસ્ત્ર ઊભું રહી જાય. યશોવીજી મહારાજે સમાધિ શતકમાં સરસ કીધું છે કે તને હજાર પ્રકારની દિશાઓ બતાવે શાસ્ત્ર વાંચતો, એટલે અનંત પ્રકારના માર્ગ બતાવે, સાધનો બતાવે, પદ્ધતિ બતાવે જીવના કલ્યાણની, મુક્તિની, પણ શાસ્ત્ર સાથે ન ચાલે. ચાલવું તો પોતે જ પડે. અને પોતે જ્યારે ચૈતન્ય સત્તાના આધારે ચાલે ત્યારે જ એ મુક્તિની સમીપ જાય, ત્યારે જ કર્મના બંધો ભાગે. કારણ કે એક વસ્તુ બહુ રહસ્યભૂત છે, જો સમજાય પકડાય તો. કે આ આત્માને લાગેલા કર્મો એ આ ચૈતન્ય સત્તાના આધાર ઉપર ટેકા છે. જળ કર્મોને કોઈ ચોંટી રહેવાની તાકાત એનામાં નથી. હવે જ્યારે ચૈતન્યનો આધાર ખસી જાય, જ્યારે ચૈતન્યનો આધાર ખસી જાય તો જળ કર્મ નિરાધાર થઈ જાય છે, ખરવા માંડે છે, જાજુ ટકી શકતા જ નથી પછી. એટલે ધ્યાનની એક પળમાં કે જ્ઞાનની એક પળમાં અનંત કર્મોની કરોડો ખપે છે. કેમકે તે સમયે ચૈતન્ય એટલો શુદ્ધ થાય છે, એટલો શુદ્ધ થાય છે કે પેલા જળ કર્મો ચૈતન્યની મલિનતા ઉપર જે ટક્યા હતા એ હવે એનો આધાર ખતમ થઈ ગયો. જ્ઞાની સાદો દાખલો આપે કે કોરી ભીત ઉપર તું રેતીનો લડવો ચોંટાડીશ, મારીશ, તો એકેય રેતીનો કણ ત્યાં ચોંટશે નહીં. પણ દિવાલ જો પાણીવાળી હશે તો એમ તારા આત્માની અંદર કસાયની મલિનતા છે, રાગ દ્વેષની આવી ભીનાશ છે, આર્દ્રતા છે, સંસાર પ્રત્યેનો મોહ છે, આ બધું આપણે ભીના થયેલા છે. એટલે આપણી એકેય ક્રિયાનો જે કંઈ છે કણ એ ચોંટે છે સીધો. એકવાર ચૈતન્ય સત્તાથી આ આખા આપણે કોરા શુદ્ધ થઈ જઈએ, એક પણ કર્મનું પરમાણુ પછી ટકી શકશે નહીં, એને આધાર નથી ટકવાનો, આધાર નથી. આ વાત સમજાય તો જ એમ સમજાય કે જ્ઞાનીઓ આવા અનંત કર્મોનો હિસાબ ખપાવે. ચરમ શરીરી મળે તીર્થંકરને, કેવડીઓને, અને એક શરીરની અંદર એ તો કેટલા અનંત ભાવોના હિસાબો બધા પૂરા કરી નાખે. આપણને એમ થાય કે ભોગવતા ભોગવતા તો ભવના ભવ જાય, કાંઈ ન જાય. આધાર ચૈતન્ય સત્તાનો, એની સાધનાનો આધાર એનું પોતાનું ચૈતન્ય. આ સમ્યક શ્રદ્ધા છે, પોતાના સ્વરૂપની શ્રદ્ધા, પોતાના સ્વરૂપની યથાર્થ ઓળખાણ, પ્રતીતિ. જાણ્યું સદગુરુના વચનથી, પણ પછી પ્રતીતિ પોતે કરવાની છે. એ આપણને વચનનો ઉહાપો થાય, ચિંતન થાય, અનુપ્રેક્ષા થાય, એની ધ્યાન ધારામાં વાત બેસે તો એની મેળે અંદરથી છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થાય કે હવે તો હું છૂટી શકીશ, આ તો ખોટું બંધન હું માનીને બેઠો હતો, આ તો અનાધિકાળની મારી ઊંઘ હતી, અજ્ઞાન હતું, છોડી દે, કંઈ થાય નહીં, કંઈ નહીં થાય. ઘણીવાર ભય હોય છે ને આપણને, તો એટલા માટે કહેવું હોય છે કે જિનેશ્વરની આજ્ઞામાં પહેલું તને અભય પ્રાપ્ત થવો જોઈએ કે આ આત્મા છેદો છેદાય નહીં, ભેદો ભેદાય નહીં, કાંઈપો કપાય નહીં, કાંઈ ન થાય એનો. ખોટે ખોટું તું બળી મારે સમતો અમતો કે મને આમ થશે તો મને તેમ થશે તો તને કાંઈ નહીં થાય, જે થશે એ. કોકનું આપેલું કેટલું ચાલશે? આપણે દેશમાં કે સરસ આમ કે માયગા ઘી એ ચૂરમું ન ખવાય. આટલું જ, એ પોતાની સાધના થાય છે, પોતાનો વિચાર થાય છે. એટલે આ વચનો એવા છે આ પુરુષના, આપણે તો ભાગશાળી છીએ કે આપણને આવા અડધા પડધા કે અડધા જ્ઞાનના વિષયો વાક્યો આપણી પાસે નથી. પરમ કૃપાળુ દેવનો બહુ તો પાનું ખોલો અને સુવર્ણ જરે છે, અમૃત છે અમૃત. બાકી ક્યાંય ભટકી જશું, અહીંયા ગયા ને ત્યાં ગયા ને આને સાંભળે તેને સાંભળે, બે કલાક ને ચાર કલાક બોલ્યા, શું ધૂળ બોલે, શું કામ છે તારે? તો એકવાર દ્રષ્ટિ હટાવી લે, એકવાર સાચા પુરુષને શોધી લે, ભલે શોધતા વાર લાગે. તારી શ્રદ્ધા આજે ન બેસે કૃપાળુ દેવ ઉપર તો ફરી વાર બધે બધા પ્રયોગ કરી લે, પછી તને એમ થશે કે આનું કોઈ પણ વચન છે એ જેટલું ચમત્કારી છે, ઓલે બીજાનું બબ્બે કલાકની માથાકૂટ છે તો હારું અંદર કાંઈ જાતું નથી. હાવ ખોટું બધું, પીપા છાસ બાકડા જેવું લાગે. આ અમૃતનું પાન કરતા ઓલું છાસ બાકડા જેવું લાગે, કાંઈ વાતમાં માલ નથી. શબ્દોના સાથિયા પૂરે, દેખાવ, દંભ, આડંબર, ખોટા ટૂચકા, ખોટી વાતા ન હોય અહીંયાથી જોડે, અને આપણને તો કંઈક થાય, હા મનોરંજન થાય, સરસ થાય. મનોરંજનમાં એને કોઈ પહોંચે નહીં, પણ ઊંડાણ આત્માને સ્પર્શે, ચેતના જાગૃત થાય, એ આના વચન સિવાય અત્યારે આપણી પાસે ઉપલબ્ધમાં બીજા કોઈ નથી. બધા જ જ્ઞાનીની આ તાકાત છે. એટલે પરમ કૃપાળુ દેવ માટે આપણે એવું ન કહીએ કે આ એક જ વ્યક્તિ છે, આ તો શાસનનો સિતારો છે. અનંત જ્ઞાનીમાંનો એક જ્ઞાની છે. આવા અનંત જ્ઞાનીઓ થાય એવી જૈન શાસનની તાકાત છે. પણ અત્યારે આપણી પાસે જે ઉપલબ્ધ છે, અને વિશેષતા એ છે કે આપણી ભાષામાં બીજા હશે કદાચ, પણ જેને આપણે સમજી શકીએ, જેને આપણે ઓળખી શકીએ, જેની આપણી ઓળખાણથી આપણું સ્વરૂપ જાગૃત થાય, એવો પુરુષ તો આ એક જ છે. બીજાની ના નથી. કોઈ દિવસ જ્ઞાનીનો નકાર ન હોય, ઇનકાર ન હોય, કેમ કે બધે આત્માઓ છે. પણ ઉપકારી કોણ? જે મારા આત્માને જગાવે, તે જે મને મારા તરફ લઈ જાય એ મારો ગુરુ. સાદી વ્યાખ્યા, જે મને મારા તરફ લઈ જાય એ મારો ગુરુ. બાકી શું મારે કામ છે? ગુરુ ગમે તેટલા બીજી જગ્યાએ હોશિયાર છે, ગમે તેટલા પ્રભાવી છે, પણ મારા તરફ મને લઈ જવામાં મદદરૂપ નથી, ઉપકારી નથી, તો મારે એનું કામ નથી. સમય ઓછો છે આપણી પાસે, બહુ ઓછો છે. ત્યાં સુધીમાં જેટલું કામ થાય, અને આ પૂર્ણ કામ તો આ કાળની અંદર કડી કાળ છે, કાળ સત્તા પણ છે, એની સાથે આપણે આ કામ કરવાનું છે. તો એટલું જ થાય કે પ્રભુ અમે દ્રષ્ટિ લઈને જાય, ભલે અમે મુક્તિ કદાચ ન લઈ જઈએ, વાંધો નહીં, દ્રષ્ટિ લઈને જઈએ તો આવતું અમારું જે કંઈ પરિભ્રમણ છે એ મુક્તિની દિશામાં થાય. કૃપાળુદેવના જેવાને પણ દેહ કીધું અમારે ધારણ કરવો પડશે, તો આપણે કંઈ બાળી ન મળ્યા. પણ એને કીધું, દ્રષ્ટિ હતી તો, કે અમે ભલે દેહ ધારણ કરશું, પણ સમજશો નહીં કે પરિભ્રમણમાં ચાલ્યા જશો, ભવભ્રમણમાં જશો, એક જ દેહ ધારણ કરશું. કર્મનો ભોગ છે, પૂર્વે બાંધેલા પૂરા ન થઈ શક્યા, કાળબળ મેળવું, કંઈ વાંધો નહીં, એ કરશું, પણ જાશું સ્વરૂપ સ્વરૂપે. જુઓ, આ શ્રદ્ધા આપણી ન હોય ને મોક્ષ ન હોય. આવી બધી માથાકૂટમાં પડવું નહીં. મોક્ષ ન હોય પણ મોક્ષનો રસ્તો હોય કે નહીં, તો આપણે રસ્તે ચેડાયું ઓછું છે. જો સાચા રસ્તે ચેડા તો ચાલતા ચાલતા થાકી જઈએ તો બેસી જશું, પણ ઊભા થઈને પાછા આગળ જશું. આવી શ્રદ્ધા તો કર્મ સત્તાને આધીન આજે આપણું જીવન છે, એમાંથી આપણે પરિવર્તન કરી, રૂપાંતર કરી ચૈતન્ય સત્તાને આધીન થઈએ. જેમ જેમ ચૈતન્યનું જ્ઞાન થાય, અને જેમ જેમ કર્મનું જ્ઞાન થાય, કર્મની પણ અદ્ભુત તાકાત છે, જરાય ઓછી આંકવી નહીં. કેમ કે કર્મને તાકાત શેમાંથી મળી છે? જીવના ભાવ રૂપ ચૈતન્યમાંથી મળી છે, એ કાંઈ એમને એમ નથી. તો એ આપણે એ ચૈતન્ય જ્યારે ખેંચી લઈએ પાછું, તો એ નિરાધાર થઈ જશે, અને પછી તો એની સત્તા કામ નહીં કરે. ખૂબ સરસ રીતે ચાલે છે. વિચારવું, એક એક અત્યારે આ છ પદનો પત્ર છે અત્યારે, જોકે પુસ્તકની અંદર આ બધી વાતો ઘણી મૂકી છે, પણ સ્વાધ્યાયમાં ચિંતનનું વાત વધારે રાખજો, ઉહાપો શબ્દ રાખજો. આપણને થવો જોઈએ ચૈતન્ય સંબંધી, સ્વરૂપ સંબંધી, આ બે સત્તા જો ઓળખાઈ જશે તો બાકીની બધી જે છે, એમ જેમ કે કાળ સત્તા છે, ભવિતવ્યતા છે, સ્વભાવની વિપરીતતા છે, આ બધી સત્તાઓ છે, નિયતિ છે. ભલે રહી, કૃપાળુદેવે કીધું કે એક જ વસ્તુ ઉપાદાનનું કરજે તું ધ્યાન, ભવ સ્થિતિ ક્યારે પાકશે તો કે પુરુષાર્થ કરીશ ત્યારે, કાળ ક્યારે પાકશે તો કે પુરુષાર્થ કરીશ ત્યારે. બાકીનામાં આપણો કોઈ વશ નથી, એની કોઈ સાધના નથી, એની કોઈ વ્યવસ્થા નથી. આપણી પાસે વ્યવસ્થા એક જ છે કે કર્મ સત્તાને પરાસ્ત કરો અને ચૈતન્ય સત્તાના આધાર ઉપર ચાલ્યા જાઓ. એટલે બાકીની ત્રણ ચાર સત્તાઓ જે છે ને, એની મેળે મેળે ચૈતન્યની પાછળ દોરાઈ જશે, ખેંચાઈ જશે. આ ખૂબી છે જૈન શાસનનો, રહસ્ય છે, જબરજસ્ત રહસ્ય છે. આ અન્યને ક્યાંય મળ્યું નથી, કોઈ પામી શક્યા નથી, કારણ કે બુદ્ધિમાંથી બહાર આવે તો પામે ને. આ શ્રદ્ધાનો વિષય છે, પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા હોય કે આવા પરમ પુરુષ મળ્યા છે તો આપણને આવા અદ્ભુત રહસ્યો આ જગતના અગમ નિગમના છે. કોઈ પૂછે, ચર્ચાએ કરે, કે આ કાળની અંદર તો નથી, બરાબર છે, કાળ સત્તાની અમે માન્ય કર્યો, આ કાળમાં મોક્ષનો એમ માન્ય કર્યો, પણ આંશિક મોક્ષ હોય કે નહીં, પૂર્ણ મોક્ષ નથી, એમ અમને માર્ગ મળે કે નહીં, આ કાળમાં મોક્ષ નથી પણ મોક્ષનો માર્ગ છે, અને આત્મસિદ્ધિ એ મોક્ષ માર્ગનો શાસ્ત્ર છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લાભ વિચારવા આત્માર્થીને બાખ્યો અત્ર અગોપ્ય, કંઈ બાકી નથી રાખ્યું, માર્ગ તમને પૂરો આપશું, મોક્ષ પૂરો નહીં થાય કદાચ, જ્ઞાનીએ કીધું નહીં થાય, શું વાંધો છે, માર્ગ છે ને, જે માર્ગ ઉપર છે એ જીતી જશે બાજી વિશેષ અવસરે.